नमस्कार। આજથી દેવી ભાગવતની શરૂઆત કરવી છે। શરૂઆત કરતાં પહેલાં પૂર્વ ભૂમિકા બાંધવી બહુ જરૂરી છે કે આ સ્થળે અને આ સમયે આપણે કેવી રીતે આવ્યા। શરૂઆત થઈ હતી 2018માં મારા માતાશ્રી નૈનાબેન અમારે ત્યાં યુકેમાં લંડનમાં અમારી સાથે રહેવા માટે થોડો સમય ગાળવા માટે આવ્યા હતા અને એમણે ઈચ્છા કરી કે ભાગવત પુરાણ સાંભળવું છે અને 2-1 વર્ષ થયા એ ઈચ્છા હું પૂરી ન કરી શક્યો। પણ પછી એવું બન્યું કે કોઈ એક ડિવાઇન ક્ષણે નક્કી કર્યું કે ના, બસ હવે ભાગવત પુરાણ વાંચવું છે અને માતાને સંભળાવવું છે। અને એ એક પોડકાસ્ટ બની ગયું ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અને એ પોડકાસ્ટ હવે 30,000થી વધારે લોકોએ સાંભળ્યું છે અને માણ્યું છે। ઘણા બધા લોકોએ ઇમેલ કર્યા છે, ઘણા બધા લોકોએ ટેક્સ્ટ મેસેજીસ કર્યા છે, વોટ્સએપ ઉપર મેસેજીસ કર્યા છે। અને 2023ની શરૂઆતમાં જ્યારે ભાગવત પુરાણની પૂર્ણ કથા સંપૂર્ણ કરી, ત્યાર પછી જ્યારે ભારત ગયો ત્યારે માતાએ અને મારા પોતા મોટા બહેન દીપિકાબહેન બે જણાએ કીધું કે ભાઈ, હવે ભાગવત પુરાણ તો સાંભળ્યું પણ હવે દેવી ભાગવત સંભળાવ। અને આ પ્રેરણા માટે શત વંદન તમને બેને। અને એ પૂર્વ ભૂમિકા સાથે ભાગવત પુરાણ વાંચવું છે કે આ હું જે વાંચી રહ્યો છું તો નિમિત્ત માત્ર છું। વ્યાસજીએ આ ખૂબ સુંદર રચના કરી છે, એની ઉપર ખૂબ બધી ટીકાઓ મીમાંસાઓ ખૂબ બધી ઉત્તમ વાર્તાઓ લખાઈ છે। હું આ વાર્તા આ પુરાણને મારી રીતે વાંચવાનો છું, મારા પોતાના એક્સપિરિયન્સીસ, મારા પોતાના એક્ઝામ્પલ્સ, એ બધું જ આમાં આવશે। અને આ જ્યારે હું વાંચીશ ત્યારે જો કોઈ ત્રુટી રહી જાય તો એ મારી જ છે। અને એ સમયે બીજી એક વાત એવી છે કે આ જ્યારે તમે સાંભળી રહ્યા છો ત્યારે હું માત્ર હિન્દુ ધર્મની વાત નથી કરવાનો, હું ચાઇનીઝ, ઇજિપ્શિયન, ગ્રીક ફિલોસોફી, જે પણ કંઈ વાંચ્યું છે, જે પણ કંઈ સાંભળ્યું છે, જે પણ કંઈ સમજ્યો છું, એ બધું જ આમાં પાછું મૂકવાનો પ્રયત્ન કરીશ। એટલે આ જે એક લેન્સ થ્રુ જે ભાગવત પુરાણ, દેવી ભાગવત હું જે વાંચવાનો છું, એ માત્ર વાંચન નથી પણ એ દેવી ભાગવતની એક જુદા પ્રકારની ટીકા છે। એવું સમજો કે એક મોર્ડન ટીકા છે, એક કમ્પેરેટિવ ટીકા છે અને એક જુદી રીતે જોવાનો અભિયાન છે। તો આજથી આપણે અધ્યાય પહેલાથી શરૂ કરીશું। હું મહાત્મ્ય વાંચવાનો નથી, હું એની સાથે જોડાયેલી જે ક્રિયાઓ છે એ વાંચવાનો નથી, કારણ કે કર્મકાંડની વાત નથી કરવી પણ સમજણની વાત કરવી છે, મર્મની વાત કરવી છે। તો અધ્યાય પહેલો શરૂઆત કરીએ। અને અધ્યાય પહેલામાં શુકદેવજી અને બીજા ઋષિમુનિઓ બેઠા છે ગંગા કિનારે અને એ સમયે ત્યાંથી સુતજી પસાર થયા છે અને એમની વચ્ચેનો જે સંવાદ છે ત્યાંથી આપણી દેવી ભાગવતની કથા શરૂ થાય છે। શુકદેવજી કહે છે કે સમગ્ર સૃષ્ટિમાં જે ઉત્પત્તિરૂપ છે, જગતના ઉપાદાન કારણ વિધિમાં જે પાલન કરવાની શક્તિરૂપ છે અને સંહાર કરવાના કામમાં જે રૌદ્રી શક્તિ છે અથવા રુદ્રરૂપ થઈને સંહાર કરે છે, જે જગદંબાને આ સચરાચર જગત એક રમત માત્ર છે, જે પરા, પશ્યંતી, મધ્યમા અથવા વૈખરી વાણી રૂપ છે અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેની નિરંતર આરાધના કરે છે, ત્રે પ્રસન્ન વદનવાળા ભગવતી આ મારી વાણીને રસમય અલંકૃત કરો. બહુ જ સુંદર વાત કરી છે વ્યાસજીએ. કહે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેની નિરંતર આરાધના કરે છે. એટલે અહીંયા પ્રશ્ન એવો થાય છે, અને ઘણા બધા વિદુષીજીઓએ અને વિદ્વાનોએ આના વિશે ચર્ચા વિચારણા કરી છે કે દેવી ભાગવતને મહાપુરાણ ગણવું કે નહીં. અને એનું કારણ આ છે કે ઘણા એવું કહે છે કે ભાઈ દેવી પુરાણ એ માત્ર મહાપુરાણ નથી, બીજા બધા મહાપુરાણ છે. તો બીજી બાજુ કેટલાક લોકો એવું કહે છે કે ના, દેવી પુરાણ એ મહાપુરાણ છે. એનું કારણ એ છે કે એ પહેલાં રચાયું છે અને વ્યાસજીએ પછી ત્યારબાદ મહાભારતની રચના કરી અને મહાભારત પછી ભાગવત પુરાણની રચના કરી. અને એનું કારણ એ છે કે નારદજી જોડે વાત થઈ છે વ્યાસજીની, અને નારદજીએ કીધું કે આ તમારા વેદો તો સમજાતા નથી સામાન્ય જનને, અને હવે એ વેદ રચ્યા પછી તમે કોઈક એવી રચના કરો કે જેથી લોકોને સમજણ પડે, એટલે મહાભારતની રચના કરી. પણ મહાભારત પણ ઘોડું લાગ્યું એટલે ભાગવત પુરાણની રચના થઈ છે. અને એટલા માટે ભાગવત પુરાણ આવે છે છેલ્લે એવી વાત છે, જ્યારે એ પહેલાં દેવી ભાગવતની રચના થઈ ચૂકી છે. અને એટલા માટે જ શરૂઆતમાં વ્યાસજી કહી રહ્યા છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેની નિરંતર આરાધના કરે છે તે પ્રસન્ન વદનવાળા ભગવતી આ મારી વાણીને રસમય અલંકૃત કરો. નારાયણ, નર નરોત્તમ અને દેવી સરસ્વતીને સવિનય નમસ્કાર કરીને તથા વ્યાસજીને પ્રેમપૂર્વક પ્રણામ કરીને જય શબ્દનો ઉચ્ચાર કરવો જોઈએ. ઋષિ કહે છે, હે સુતજી, તમે દીર્ઘ આયુષ્યવાળા થાઓ, તમે અમને પુણ્યરૂપ મનોહર એવી ભગવતીના ચરિત્રની ઉત્તમ કથા સંભળાવો છો. હે મહાબુદ્ધિમાન વ્યાસજીના શિષ્ય, સર્વ પાપને હરવાવાળા શ્રીકૃષ્ણના અવતારોની અદ્ભુત ચરિત્રયુક્ત કથાઓ અમે ભક્તિપૂર્વક શ્રવણ કરી છે. શ્રી સદાશિવના દિવ્ય ચરિત્ર, ભસ્મનું મહાતમ્ય અને રુદ્રાક્ષનું મહાન મહાતમ્ય હાસ્ય સહિત તમારા જ કંઠે અમે સાંભળ્યું છે. હવે અમે પવિત્રમાં પણ પવિત્ર એવી અને અનાયાસે ભક્તિ અને મુક્તિને દેવાવાળી ભગવતીની ઉત્તમ કથા સાંભળવાની અત્યંત ઉગ્ર ઈચ્છા રાખીએ છીએ. તો હે મહાભાગ, કૃપા કરીને તે ઉત્તમ તત્વ અમને કહો કે જેને શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી મનુષ્યને મહાન સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અહીંયા એક બહુ સુંદર વાત થઈ કે આટલા બધા મહાન મુનિઓ ભેગા થયા છે, સૌનકજી એની સાથે બેઠા છે, પણ સુતજીને આગળ કર્યા છે, સુતજીને પ્રાર્થના કરી રહ્યા છે કે આપ અમને દેવી ભાગવતની કથા સંભળાવો. એનું કારણ શું? સુતજીને કેમ આગળ બેસાડે છે? સુતજીને કેમ વ્યાસપીઠ પર બેસાડે છે? તો હિન્દુ ધર્મમાં એવું કીધું છે કે આપણા ચાર વેદ છે, અને ચાર વેદ પછી પાંચમો વેદ જે છે એ ઇતિહાસ છે, હિસ્ટરી. આપણી પોતાની પ્રથા, પરંપરા, રૂઢિઓ અને હિસ્ટરીને સમજવાથી જ આપણે સારા મનુષ્ય બની શકીએ. આપણી ઉર્ધ્વગતિ માટે આ ખૂબ જરૂરી છે કે આપણે હિસ્ટરી સમજીએ. પણ હિસ્ટરી સાથે એવું પણ કીધું છે એક જર્મન ફિલોસોફરે કે ધ વન થિંગ મેન હેઝ નોટ અન્ડરસ્ટુડ ફ્રોમ હિસ્ટરી ઇઝ ધેટ મેન હેઝ નેવર અન્ડરસ્ટુડ ફ્રોમ હિસ્ટરી. એટલે કે માણસે હિસ્ટ્રીમાંથી એક વસ્તુ સમજી નથી કે એણે કોઈ દિવસ ઇતિહાસ સમજ્યો જ નથી. જો આપણે ઇતિહાસ સમજી જઈએ તો આ બધા જે કલહ કલેશ જે બધા થઈ રહ્યા છે એ બધા બહુ જલ્દીથી દૂર થઈ જાય. પણ આપણે ખૂબ બધા હુંપણામાં ગોઠવાઈ ગયેલા છીએ. અને એની વાત અહીંયા શૌનકજી કરી રહ્યા છે. એ કહે છે કે અમારે ભગવતીની ઉત્તમ કથા સાંભળવી છે. તમે અમને મહાપુરાણની વાતો કરી ચૂક્યા છો, શ્રી કૃષ્ણની કથાઓ કીધી છે સુતજી, પણ હવે અમને ભગવતીની કથા સંભળાવો. યિન અને યાંગની વાત છે, પુરુષ અને પ્રકૃતિની વાત છે, બેલેન્સની વાત છે, ઇતિહાસની વાત છે. અને ઇતિહાસકાર છે સુતજી. વિદ્વાન એટલા માટે કીધા છે કારણ કે એ ઇતિહાસકાર છે. ઇતિહાસ આપણને ખૂબ બધું શીખવાડે છે. એટલે શૌનકજી અને બીજા બધા ઋષિઓએ વ્યાસજીને એવા શિષ્ય એવા સુતજીને બેસાડ્યા છે વ્યાસપીઠ પર, અને કહે છે કે કલયુગમાં ઉત્પન્ન થતા સર્વસંદેહનું છેદન કરનારા ઉત્તમ તત્વોને અમે જાણતા નથી. કળિયુગ આવી ગયો છે, બધું બદલાયું છે, અને હવે એમાં થતા સર્વસંદેહનું છેદન કરનારા જે ઉત્તમ તત્વો છે એને અમે જાણતા નથી, એટલે અમને સમજાવો. એટલે સુતજી કહે છે કે હે મહાભાગ, સર્વલોકના કલ્યાણને માટે તમે મને શ્રેષ્ઠ વાત પૂછી છે, તો હું હવે ઉત્તમ પ્રકારે સર્વશાસ્ત્રના સારનું યથાસ્થિત વર્ણન કરું છું. સુતજી કહે છે કે હું જે કરું છું એ વર્ણન છે. હું કોઈ જાતની મીમાંસા નથી કરી રહ્યો, હું કોઈ જાતની ટીકા નથી કરી રહ્યો, હું માત્ર તમને જે છે એ જણાવું છું. જો આ જે છે એ જણાવીને આપણે સમજી જઈએ તો કામ થઈ ગયું. પણ આપણે આપણા પોતાના લેન્સીસથી, આપણા પોતાના કલ્ચરલ લેન્સ, ફેમિલી લેન્સ, પોતાના હુંપણાના લેન્સીસ આગળ મૂકી રાખ્યા છે આંખની સામે, અને એટલે આપણે સત્યને સમજી શકતા નથી. સુતજી કહે છે ત્યાં સુધી જ તીર્થ વ્રત અને પુણ્ય ગર્જના કરે છે કે જ્યાં સુધી મનુષ્યોએ સારી રીતે શ્રદ્ધાથી યથાસ્થિત દેવી ભાગવત સાંભળ્યું નથી. એટલા માટે દેવી ભાગવત સાંભળવું છે. વળી ત્યાં સુધી જ મનુષ્યોને આ પાપરૂપી જંગલ નિરંતર ક્લેશ કરનારી અને કંટક વળગાડનારી છે કે જ્યાં સુધી મનુષ્યોને દેવી ભાગવત રૂપી પરશુ એટલે કે કુવાડી પ્રાપ્ત થઈ નથી, જ્યાં ત્યાં સુધી આપણે અટવાયા જ કરીશું. આ સત્યને સમજવું એ બહુ જરૂરી છે. સુતજી કહે છે કે ત્યાં સુધી જ અજ્ઞાની મનુષ્યોને ઉપસર્ગરૂપ મહાઅંધકાર ક્લેશ અને કષ્ટ આપવા વાળો છે કે જ્યાં સુધી દેવી ભાગવત રૂપ સૂર્યનો ઉદય થયો નથી. જે દિવસે આ દેવી ભાગવત રૂપ સૂર્યનો ઉદય થઈ જાય આપણી અંદર, એટલે આપણે આ ભવસાર ભવસાગર તરી જઈએ. ઋષિ કહે છે કે હે સુત, હે મહાભાગ, આપ કૃપા કરીને કહો કે એ પુરાણ કેવું છે અને એ પુરાણની શ્રવણવિધિ કેવી છે, એનું કેવી રીતે પૂજન કરવું, એને કોણે સાંભળ્યું, અને એ સાંભળનાર એથી કઈ કઈ પ્રામનાઓને પ્રાપ્ત કરી શકશે. તો સુતજી કહે છે કે શ્રી વિષ્ણુ ભગવાનના અંશથી, સત્યવતીને વિશે પરાશર રૂપીના અંશથી વેદ વ્યાસ મુનિ પ્રગટ થયા, તેને વેદના નોખા નોખા વિભાગ કરી શ્રદ્ધાળુ શિષ્યોને ભણાવ્યા. ફરી વાર આપણે વાત કરીએ કે અહીં જે વાત થઈ છે, વેદ વ્યાસે પોતે ચાર વેદનું નિર્માણ કર્યું અને ચાર વેદના નિર્માણ કર્યા પછી એમના શિષ્યોને એ ભણાવ્યા છે. પણ આ ખૂબ ગૂઢ વાત થઈ ગઈ છે. સુતજી કહે છે કે વાત્યપતિ અને દ્વિજાધમને વેદના અનધિકારી દેખી તેને સ્ત્રીને અને દુર્બુદ્ધિ મનુષ્યોને કયે પ્રકારે જ્ઞાન પ્રાપ્ત થશે? એ વાતને ભગવાન વેદવ્યાસ મનમાં વિચારી તેઓનો ધર્મ જાણવાને માટે પુરાણ સંહિતાનો વિચાર કરવા લાગ્યા. એટલે વેદવ્યાસજીને થયું કે આપણે જે લોકો કે જેની અંદર એ સમજવાની શક્તિ નથી વેદોને, એને કેવી રીતે સમજાવવું? અને એટલે ભગવાન વેદવ્યાસ મુનિએ 18 પુરાણ નિર્માણ કરી, તેમાંથી મને ભારત નામનું આખ્યાયન ભણાવવા લાગ્યા. એ સર્વે પુરાણોમાં શ્રી દેવી ભાગવત નામનું પુરાણ ભોગ અને મોક્ષ એ બંનેને આપનારું છે. આ બહુ મહત્વનું છે. ભોગ અને મોક્ષ બે આપે છે. આપણે કહીએ છીએ કે ગુજરાતી પ્રજા એવી છે કે જેને શુભ અને લાભ બે જોઈએ છે, એવી રીતે શ્રી દેવી ભાગવત એ ભોગ અને મોક્ષ બે આપનારું છે. સુતજી કહે છે તે તેમણે પોતે જ જન્મેજય રાજાને સંભળાવ્યું હતું. એટલે વેદવ્યાસજીએ જન્મેજય રાજાને સંભળાવ્યું. પૂર્વે જ્યારે જન્મેજય રાજાના પિતા પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડવાથી મૃત્યુ પામ્યો હતો તેની શુદ્ધિને માટે વેદવ્યાસ મુનિના મુખ કળાથી કથા સાંભળી 9 દિવસ સુધી તેણે ત્રૈલોક્યની માતા ભગવતીનું વિધિવત યથાસ્થિત પૂજન કર્યું હતું. એ નવાહ યજ્ઞ સંપૂર્ણ થતાં રાજા પરીક્ષિત દિવ્ય દેહી થઈને તે જ વ્યક્તે સાકેત લોકમાં ચાલ્યો ગયો. એ પ્રમાણે રાજા જન્મેજય પોતાના પિતાની દિવ્યગતિ થયેલ દેખીને વ્યાસ મુનિની પૂજા કરીને પુનઃ કહેવા લાગ્યા. 18 પુરાણોમાં આ દેવી ભાગવત નામનું પુરાણ સર્વથી શ્રેષ્ઠ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારું છે. જે મનુષ્ય સદા શ્રદ્ધા ભક્તિથી શ્રી દેવી ભાગવતની કથા શ્રવણ કરે છે તે માણસને કોઈ પણ સિદ્ધિ દૂર નથી. સમજવાની વાત એ છે કે દેવી ભાગવત એ સર્વથી શ્રેષ્ઠ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારું છે. ફરીવાર આ ચાર પુરુષાર્થ જે છે એ સમજવાની જરૂર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આપણે ત્યાં હિન્દુ ધર્મમાં એ બહુ ઉમદા વાત છે કે અર્થ જે છે એટલે કે લક્ષ્મીજીની જે વાત છે એ કંઈ ખોટું છે જ નહીં લક્ષ્મીજી મેળવવી. બીજા ઘણા ધર્મોમાં જેમ કે ઇસ્લામમાં કે તમે ક્રિશ્ચિયાનિટીમાં જુઓ તો ઘણી વખત અર્થની સાથે એટલે કે લક્ષ્મીની સાથે એક નેગેટિવ રિલેશનશિપ છે કે ભાઈ તમારી પાસે બહુ બધા પૈસા હોય તે ખોટી વાત છે, ઇક્વાલિટીની વાત. હિન્દુ ધર્મ કહે છે સર્વપ્રથમ વાત એ છે કે ધર્મ કરો. ધર્મ એટલે શું? ધર્મનો અર્થ એ નથી કે તમે માત્ર ભગવાનનું નામ લો. ધર્મનો અર્થ જ ઇક્વાલિટી છે. ધર્મનો મર્મ જ ઇક્વાલિટી છે કે તમે જે પણ કંઈ ઉપાર્જન કરો, તમે જે પણ કંઈ અર્થ મેળવો એને ધાર્મિક રીતે વાપરો. ધાર્મિક રીતે એટલે એવું નહીં કે તમે માત્ર કોઈ મંદિરમાં જઈને દાન કરી દો, પણ જે પણ રીતે તમે કોઈ ઇક્વાલિટી લાવી શકો એટલે કે જેને કંઈ પણ જરૂર છે એને તમે મદદ કરી શકો. એ તમારું બાળક હોઈ શકે, તમારી પત્ની હોઈ શકે, તમારા પતિ હોઈ શકે, એ તમારા ફેમિલી મેમ્બર હોઈ શકે, એ કોઈ બીજી કમ્પ્લીટ જુદી વ્યક્તિ હોઈ શકે, પણ જો તમે બીજાના ઉત્થાન માટે તમારા અર્થનો ઉપયોગ કરો તો કાંઈ ખોટું છે જ નહીં. મહત્વની વાત, મર્મની વાત એ છે કે પુરુષાર્થનો અર્થ શું? તો કે ધર્મ કરો, અર્થ પણ કમાઓ, કામ પણ કરો અને મોક્ષ પ્રાપ્તિ થશે. એટલે મોક્ષ પ્રાપ્તિ માટે જવું હોય તો ધર્મ એ સૌથી પહેલી કડી છે, સૌથી પહેલી સીડીનો પાયો છે. પણ એ ધર્મનો અર્થ માત્ર કર્મકાંડ નથી, અને એ સમજવું રહે. એટલે સુતજી કહે છે કે દેવી ભાગવત અવશ્ય વાંચવું કે જેનાથી પુરુષાર્થ મેળવી શકાશે, મોક્ષ મેળવી શકાશે. સુતજી કહે છે કોઈ પણ માણસ અહોરાત્ર, અર્ધો દિવસ, દિવસનો ચોથો ભાગ, એક મુહૂર્ત અથવા એક ક્ષણ માત્ર પણ જો ભક્તિપૂર્વક દેવી ભાગવતની કથા શ્રવણ કરે તો કદી પણ તેની દુર્ગતિ થતી નથી. અહીંયા બીજી એક મહત્વની વાત કીધી છે, મર્મની વાત કીધી છે સુતજીએ, ભક્તિપૂર્વક કથા શ્રવણ કરવાની છે. એનો અર્થ શું થયો કે બીજું બધું છોડીને જ્યારે તમે દેવી ભાગવતની કથા શ્રવણ કરી રહ્યા છો ત્યારે બીજું બધું થોડી વાર આઘું મૂકી દો, જતું કરો, છોડી દો, માત્ર એના શ્રવણમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જાઓ. એટલે મારી તમને વિનંતી એટલી જ કે જ્યારે પણ તમે આ સાંભળો ત્યારે ઓતપ્રોત થઈને સાંભળો, સંપૂર્ણપણે થઈને સાંભળો. અને એ જો કથા શ્રવણ થશે તો એની જાતે પેલા પુરુષાર્થ મેળવવા તરફ આપણી ગતિ પણ થશે. સુતજી કહે છે સર્વયજ્ઞ, સર્વતીર્થ અને સર્વ પ્રકારના દાન કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે એક જ વખત આ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી મળે છે. એનો અર્થ એ થયો કે જો આપણે મર્મપૂર્વક, ભક્તિપૂર્વક દેવી ભાગવત સાંભળીએ તેના ફાયદા ખૂબ બધા છે. સત્યયુગાદિમાં તો બહુ જ ધર્મનો વિસ્તાર હતો, પણ કળિયુગમાં કેવળ પુરાણ શ્રવણ કરવા સમાન કોઈ ઉત્તમ ધર્મ નથી. એનું કારણ એ છે કે પુરાણ આપણને સામાન્ય, સમજી શકાય એવી સુંદર મજાની વાર્તાઓથી આપણને જીવન ઉત્તમ રીતે કેવી રીતે જીવવું એ શીખવાડે છે. કારણ કે કળિયુગમાં આપણે આખો વખત દોડાદોડીમાં જ પડ્યા છીએ, અર્થોપાર્જનમાં પડ્યા છીએ પણ ધર્મોપાર્જનમાં પડ્યા નથી. અને પછી કરીએ છીએ શું કે અરે ભાઈ આજે આ તહેવાર છે, ચલો જઈને કશુંક આપી આવીએ કોઈને, ચલો આપણે આજે કરી દઈએ. પણ આજે કરી દઈએ એવું 365માંથી એક દિવસમાં કરવાથી થોડું ચાલશે. વાત એ છે કે રોજે રોજ વિચારવાનું છે, સતત વિચારવાનું છે, ત્યારે સતયુગ બની શકે. સુતજી આગળ કહે છે કે કળિયુગમાં ધર્માચરણથી રહિત અલ્પાયુષી મનુષ્યોને માટે વ્યાસજીએ તેઓનો અનુગ્રહ કરવા સારું આ પુરાણરૂપી અમૃતરસ નિર્માણ કર્યો છે. એ જ અમૃતરસનું પાન કરવાથી મનુષ્ય અજર અમરપણાને પામે છે અને એનું આખું ફળ અજર અમર થઈ જાય છે. આ બાબતમાં મહિના અથવા દિવસોનો કંઈ પણ નિયમ નથી, કારણ કે દરેક મનુષ્યોએ સદા દેવી ભાગવતનું જ સેવન કરવું જોઈએ. અથવા આશ્વિન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ વા ચારે નવરાત્રમાં આ દેવી ભાગવતનું શ્રવણ વિશેષ ફળદાયક છે. માટે આ નવાહ યજ્ઞ સંપૂર્ણ પુણ્ય કાર્યોમાં અધિક ફળદાતા હોવાથી મનુષ્યોને ફળદાયક છે. જે દુષ્ટ હૃદયવાળા, પાપિષ્ઠ, મૂઢ, મિત્રદ્રોહી અને મિત્રની નિંદા કરવાવાળા છે, હિંસા કરવામાં પ્રીતિવાળા છે, નાસ્તિક માર્ગમાં પ્રવર્ત રહેવાવાળા છે, તેઓ પણ કળિયુગમાં નવાહ યજ્ઞથી પવિત્ર થઈ જાય છે. જે માણસ પારકું ધન અને પારકી સ્ત્રીનું હરણ કરવામાં લુબ્ધ રહે છે, જે કળિયુગના મહાપાપનો ભાગી છે, જે ગાય, દેવતા અને બ્રાહ્મણોની ભક્તિથી વિમુખ છે, તે પણ નવાહ યજ્ઞ કરવાથી શુદ્ધ થઈ જાય છે. ઉગ્ર તપ, વ્રત, અનેક તીર્થોનું સેવન, અનેક દાન, નિયમ, યજ્ઞ અને અગ્નિહોત્રથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ મનુષ્યને નવાહ યજ્ઞ કરવાથી મળે છે. ગંગા, ગયા, કાશી, નૈમિષારણ, પુષ્કર અને બદ્રીવન શીઘ્ર પવિત્ર નથી કરી શકતા કે જે પ્રમાણે હે બ્રાહ્મણો આ દેવી યજ્ઞ પવિત્ર કરે છે. માટે આ દેવી ભાગવત સર્વ પુરાણોમાં શ્રેષ્ઠ છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ કરવાનું ઉત્તમ સાધન છે. એટલે સુતજી ફરી ફરી વાર કહી રહ્યા છે કે જે દેવી ભાગવતનું શ્રવણ કરે છે એને દેવીની પ્રાપ્તિ થાય છે અને એટલે મોક્ષ થઈ જાય છે. સુતજી આગળ કહે છે, જે માણસ આ દેવી ભાગવતને ભક્તિથી સંભળાવે છે અથવા સાંભળે છે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પદાર્થો પ્રાપ્ત થાય છે. સુતજી આગળ વાત કરે છે કે પ્રસેનની શોધમાં ઘણા દિવસ થયા ગયેલા ભગવાન વાસુદેવની ચિંતામાં વ્યાકુળ થયેલા વસુદેવજીને આ ભાગવત સાંભળવાથી પ્રિય પુત્ર શ્રીકૃષ્ણનું તુરત દર્શન થયું અને તે બહુ જ પ્રસન્ન થયા. જો ભક્તિથી આ ભાગવતની કથાનું શ્રવણ કરવામાં આવે અને ભક્તિથી એને સાંભળવામાં આવે તો ભક્તિ અને મુક્તિ બે પ્રાપ્ત થાય છે. આ પુત્રને પુત્ર થાય છે, દરિદ્રીને ધનની પ્રાપ્તિ થાય છે અને મહારોગથી પીડા પામતો પીડાથી મુક્ત થાય છે. એવા પ્રકારનું આ ભાગવત રૂપી અમૃત છે. વાત એમ છે કે જેને આપણે ભક્તિપૂર્વક સાંભળીએ તો આપણું કામ થાય છે. જે ઘરમાં નિત્ય શ્રી ભાગવતના પુસ્તકની પૂજા થાય છે તે ઘર તીર્થરૂપ ગણાય છે અને તેમાં નિવાસ કરવાવાળાના પાપ નાશ પામે છે. અષ્ટમી, ચૌદસ અને નવમીને દિવસે ભક્તિપૂર્વક જે દેવી ભાગવત ભણે છે અથવા સાંભળે છે તેને પરસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ભાગવત ભણવાથી બ્રાહ્મણ વેદ જાણનારાઓમાં અગ્રણી થાય છે, ક્ષત્રિય ધરણીપતિ થાય છે, વૈશ્ય ધનાદિથી સમૃદ્ધિમાન બને છે અને શુદ્ર શ્રવણ કરવાથી કુળમાં ઉત્તમ થાય છે. એટલે દેવી ભાગવતનો મહિમા અપૂર્વ છે. આજે બસ આટલી જ વાત કરવી છે. આગળ આપણે ચાલુ રાખીશું. આવતા અધ્યાયમાં મળીએ. હું આપને અને આપની અંદર બેઠેલા એ પરમાત્માને નમસ્કાર કરું છું.